నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళం కుటుంబి మంగళం కురుకొండారి జయేంద్రమోషు మంగళం నమా సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వభావాయ భవాయ సర్వభావా.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార, భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా కళశ్రైత్ అని పూజ్య గురుదేవ్ నా ప్రవచనం. ఏ సివాయ ఆత్మఖ్యాతి టీకానా కళశ ఉపరిని టీకా పండిత్ రాజమల్జీని ఆ బధానો ఆధార લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 92 ચાલે છે. 92મી ગાથાનો આપણે ગાથાર્થ ટીકા અને ભાવાર્થ કર્યા છે. આજે પૂજ્ય ગુરુદેવે આ ટીકા ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશો લઈશું. આ અંશો કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે 92મી ગાથામાં એ વાત આવી કે જે પરને પોતારૂપ કરે છે, પોતાને પરરૂપ કરે છે, તે અજ્ઞાનમય જીવ કર્મનો એટલે ભાવ કર્મનો કરતા થાય છે. અને ત્યાં એ વાત સમજાવવામાં આવી કે અજ્ઞાનને લીધે આ આત્માને પર અને સ્વ એનો તફાવત ખબર નથી, એ બે વચ્ચેનો ભેદ છે એને એ જાણતો નથી. એટલે એ પરને પોતારૂપ કરે અને પોતાને પરરૂપ કરે એમ અજ્ઞાનમય ભાવે પરિણમન કરે છે ત્યારે એ ભાવ કર્મનો કરતા પ્રતિભાસે છે. હવે આ વાતને સમજાવવામાં અહીંયા ઉદાહરણ જે લેવામાં આવ્યું એમાં એમ કહેવામાં આવ્યું કે પૂતગળ પદાર્થ છે એ ગરમ કે ઠંડો થાય છે અને એ ગરમ કે ઠંડાપણું એનું એ પૂતગળ સાથે જોડાયેલી અવસ્થા છે. એટલે એવું એ ગરમ કે ઠંડાપણું એ આત્માને એનું એવું જ્ઞાન કરવામાં અનુભવ કરવામાં નિમિત્ત છે, પણ એ આત્માથી જુદું છે, ભિન્ન છે. શીત અને ઉષ્ણનો અનુભવ કરાવવામાં એ સમર્થ છે એવી એ શીત અને ઉષ્ણ એ પૂતગળ પરિણામની અવસ્થા છે, અને એ પૂતગળ પરિણામની અવસ્થા ગરમ કે ઠંડાપણાની અવસ્થા એ પૂતગળની સાથે અભિન્નપણે છે, પણ કંઈ આત્માની સાથે તો અભિન્નપણે નથી, આત્માથી તો ભિન્ન છે, જુદી છે. આત્માને એ અનુભવ થાય છે, એ ઉના ઠંડાનો અનુભવ થાય છે, એ અનુભવ આત્માનો છે. એટલે જે અનુભવ છે એ આત્માથી અભિન્ન છે, આત્માથી એ જુદો નથી. પણ પેલી ઉષ્ણ કે શીત અવસ્થા છે એ તો આત્માથી તદ્દન જુદી છે, અત્યંત ભિન્ન છે. અવસ્થાનું અભિન્નપણું પૂતગળ સાથે છે, જ્યારે અનુભવનું અભિન્નપણું આત્મા સાથે છે. આ વાતને લઈ અને પછી એને સ્વરૂપમાં ઉતારતા, આત્મામાં ઉતારતા સમજાવ્યું કે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ રૂપ પૂતગળ પરિણામની અવસ્થા એ પૂતગળથી અભિન્નપણે છે. પૂતગળ પરિણામની અવસ્થા એ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ સુખ દુઃખની એમાં કલ્પના છે, એટલે કે કર્મનો ઉદય આવે, જે સંયોગો સર્જાય, એ બધું પૂતગળમાં થાય છે, તો એ પૂતગળ પરિણામની અવસ્થા છે. અને એ પૂતગળ પરિણામની અવસ્થા એને પૂતગળ સાથે અભિન્નપણું છે. જેમ પેલા શીત અને ઉષ્ણ અવસ્થાને પૂતગળ સાથે અભિન્નપણું છે, એવી જ રીતે આ રાગ દ્વેષ સુખ દુઃખ રૂપ પૂતગળ પરિણામની અવસ્થા એને પૂતગળની સાથે અભિન્નપણું છે. પણ એ અવસ્થાના નિમિત્તે આત્માને એવો અનુભવ થાય છે, અને આત્માનો જે અનુભવ છે એ રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા એને એ જાણે, એનું જ્ઞાન કરે, એ અનુભવ આત્માથી જુદો નથી, એને આત્મા સાથે અભિન્નપણું છે. આત્માને પોતાનો અનુભવ જે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂતગળ પરિણામની અવસ્થા ને જાણે છે, અનુભવે છે, એવો અનુભવ એને આત્મા સાથે અભિન્નપણું છે. પણ એ અવસ્થા એને તો પૂતગળ સાથે અભિન્નપણું છે. જે રાગ દ્વેષ સુખ આદિની અવસ્થા જે થઈ એને તો પૂતગળ પરિણામ કયા, એટલે એને પૂતગળ સાથે અભિન્નપણું છે, એને આત્મા સાથે અભિન્નપણું નથી. આત્મા સાથે તો એના સંબંધીનું જે જ્ઞાન થાય છે, એવા જ્ઞાનને, એવા અનુભવને આત્માની સાથે અભિન્નપણું છે. પણ અજ્ઞાનને લીધે આત્મા એમ માને છે કે રાગ દ્વેષ સુખ આદિની જે અવસ્થા છે એ અવસ્થા પોતાની છે, એની સાથે એ અભિન્નપણાને માને છે. એવું કેમ માને છે? કેમ કે એને અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે એ એમ માને છે કે જે પૂતગળના પરિણામ કહ્યા, તે પૂતગળના પરિણામ રાગ દ્વેષ રૂપ અવસ્થા જે સંયોગો આવ્યા છે, કર્મના ઉદયને કારણે જે સંયોગો છે, એ બધું અવસ્થા તો પૂતગળ પરિણામ છે, પણ એની સાથે એનું જ્ઞાન કરતા, એનો અનુભવ કરતા એ એકરૂપતા અનુભવે છે. અને એમ એકરૂપતા અનુભવતા આ અજ્ઞાની એમ જ સમજી લે છે કે એ પરિણામ પોતાના છે. એટલે એવા એકપણાના અભ્યાસને લીધે, જો અભ્યાસ અને અધ્યાસ બે શબ્દ જુદા છે. અભ્યાસ જે છે એ આપણે વારંવાર કરીએ છીએ, માનીએ છીએ, એને એ સત્ય હોય છે. જ્યારે અધ્યાસ શબ્દ જે છે એ મહદઅંશે એમ જ વપરાય છે કે જ્યાં એ ખોટું છે, વારંવાર એક વસ્તુ ખોટી કરવાને માટે જે મહાવરો થાય છે ખોટો, એને માટે એ અધ્યાસ શબ્દ વપરાય છે. જેમ કે કૃપાળુ દેવ દેહાધ્યાસ શબ્દ વાપરે છે. દેહાધ્યાસ એટલે દેહ પણ પોતે છે એવું એને વારંવાર માનવા વિચારવાને કારણે થઈ ગયું છે, એટલે દેહાધ્યાસ. એટલે અધ્યાસ અહીંયા એકપણાનો અધ્યાસ લીધો છે. એકપણું કોની સાથે? તો કે પૂતગળ પરમાણુની અવસ્થાની સાથે જીવને એકપણું, એવો અધ્યાસ છે. એટલે એવા અધ્યાસને કારણે એ પૂતગળ પરિણામ રૂપ જાણે કે પોતે થતો હોય, ખરેખર એ થઈ શકતો નથી. જેમ પહેલા ઉદાહરણમાં લીધું કે શીત અને ઉષ્ણ અવસ્થા પૂતગળની છે. કોઈ પણ પૂતગળ લઈએ, આપણે તપેલી લઈએ, તો તપેલી ગરમ થઈ છે કે ઠંડી થઈ છે એ અવસ્થા તપેલીની છે, એનું જ્ઞાન કરી શકીએ. એના નિમિત્તે થતું જ્ઞાન છે તે જીવનું છે, એનો અનુભવ છે તે આત્માનો છે. પણ ગરમ ઠંડાની અવસ્થા તો પેલી તપેલીની છે, એટલે એ તો સ્પષ્ટ સમજાય છે કે કંઈ આત્મા તો ગરમ ઠંડો થયો નથી, માત્ર એને જાણે છે, અનુભવે છે, એટલી જ વાત. તો એ રીતે આ પૂદગળ પરિણામો રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ છે. એ પૂદગળ પરિણામ છે, એ પૂદગળ પરિણામની એ વખતની એવી એ અવસ્થા છે, એ કર્મના ઉદયને કારણે થયેલી અવસ્થા છે. એને માત્ર જાણવાને બદલે જો આત્મા એમ માનવા માંડે કે પોતે એવો થયો છે, પોતે ખરેખર એવો થઈ શકતો નથી, જેમ શીત અને ઉષ્ણ રૂપે આત્મા કંઈ થઈ શકતો નથી, શીત અને ઉષ્ણ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે, એવી રીતે ખરેખર તો રાગ દ્વેષ આદિ રૂપે આત્મા થઈ શકતો નથી, એવી રીતે આત્મા પરિણમી શકે નહીં. છતાં પણ અજ્ઞાનને કારણે એમ એ માને છે, અને એમ માનવાથી એને એમ છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું રાગ કરું છું, અને એવા વિવિધ રાગાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. એટલે કે એવા રાગાદી ભાવ રૂપે એ થાય છે, તો એમ એ એવા ભાવનો કરતા, એટલે ભાવ કર્મનો કરતા પ્રતિભાસે છે. આ મૂળ ગાથાની વાત અને ટીકાની વાત છે. હવે આ વાત ઉપર આખું અધ્યાત્મ આપણને ગુરુદેવે સમજાવી દીધું છે, એ વાતને આપણે હવે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો, એમાં પાના નંબર 16 ઉપર ગાથા 92 ટીકા ઉપરનું પ્રવચન, એમાં સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે શું કહે છે. ઠંડી અને ગરમ એ પૂદગળની જડની અવસ્થા છે. તે અવસ્થા પૂદગળથી જુદી નથી, અભિન્ન છે, અને આત્માથી એ જુદી છે, સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા ભગવાન આત્માથી અત્યંત જુદી ભિન્ન છે. એ અવસ્થા તો પૂદગળની છે, એટલે પૂદગળથી એ અભિન્ન છે. આત્મા કદી ઠંડો કે ગરમ થતો નથી. પૂદગળની અવસ્થા છે એ પૂદગળમાં રહી, આત્મામાં એ અવસ્થા આવતી નથી. એટલે બીજું ઉદાહરણ લઈને ગુરુદેવ સમજાવે છે કે આ મરચું ખાય ત્યારે તીખાસ રૂપે આત્મા થતો નથી. એ તીખાસ એ પૂદગળની છે, તીખો સ્વાદ એ તો જડની પર્યાય છે. અજ્ઞાની માને છે કે હું તીખાસ રૂપે થઈ ગયો, પણ આત્મા તીખા રસપણે થતો નથી. એમ ઠંડી અને ગરમ અવસ્થા એ પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી ભિન્ન છે. એક સાથે અભિન્નપણું હોય, પૂદગળ સાથે ઠંડા ગરમ અવસ્થાને અભિન્નપણું છે, એટલે પછી આત્મા સાથે અભિન્નપણાનો પ્રશ્ન જ નથી. એ આત્માથી ભિન્ન છે, જુદી છે. વસ્તુની અવસ્થા એ વસ્તુ સાથે હોય, અન્ય વસ્તુ સાથે તો હોય નહીં. ઠંડા ગરમની અવસ્થા તપેલીની છે તો એ ઠંડા ગરમની અવસ્થા તપેલી સાથે રહી, પછી એ આત્મા સાથે ક્યાંથી આવી જાય. એ તીખાસ જે છે એ મરચા સાથે રહી છે તો મરચા સાથે રહી, પછી એ જીવ સાથે કેવી રીતે આવે. એટલે એને પૂદગળ સાથે અભિન્નપણું છે, અને એને લીધે આત્મા સાથે જુદાપણું છે, આત્મા સાથે તો ભિન્નપણું છે. પણ એ ઠંડી અને ગરમ અવસ્થાનું જ્ઞાન પોતામાં, એટલે આત્મામાં થાય છે. એ જ્ઞાનથી એ ભગવાન આત્મા પોતે અભિન્ન છે. એટલે જ્ઞાન સાથે એને અભિન્નપણું છે, જ્ઞાન પોતાનું છે, જ્ઞાન પોતાથી જુદું નથી. જે અવસ્થા થઈ છે ગરમ અને ઠંડાની, એ અવસ્થાને જાણવા વાળો ભગવાન આત્મા થાય છે, એટલે એ જાણવાની એ જ્ઞાનની ક્રિયા થઈ છે અને એ જ્ઞાનની અવસ્થા છે, એ જ્ઞાનની પર્યાય છે, એ આત્મામાં થાય છે. એટલે એ જ્ઞાનથી આત્માથી જુદી નથી, અભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થાનું જે જ્ઞાન થાય એનાથી આત્મા અભિન્ન છે અને તે જ્ઞાન પૂદગળથી સદાય ભિન્ન છે. પૂદગળને એ જ્ઞાન નથી, પૂદગળને એ અનુભવ નથી. એટલે જે અવસ્થાનું જ્ઞાન છે એ જ્ઞાન આત્મા સાથે અભિન્ન છે પણ પૂદગળ સાથે અભિન્ન નથી. પૂદગળથી એ જુદું છે, સદાય ભિન્ન છે. હવે આ દ્રષ્ટાંત કયું? અહીંયા 17મા પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે હવે સિદ્ધાંત કહે છે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા એ પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે અનુભવ છે તે આત્માથી અભિન્ન છે. જે અવસ્થા થઈ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂદગળ પરિણામની અવસ્થા થઈ એને આત્મા જાણે છે અને એ જાણવાવાળું જ્ઞાન એનો અનુભવ એ આત્માથી અભિન્ન છે અને પેલા પૂદગળથી એ અનુભવ એ જ્ઞાન સદાય ભિન્ન છે. એને અહીંયા આધ્યાત્મિક રીતે સમજાવતા ગુરુદેવ આપણને કહે છે કે જુઓ ભાઈ, દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ તે પૂદગળ પરિણામ છે. પહેલા તો આ વાતને બેસાડવી પડશે ને. અગાઉ આપણે આ ગાથામાં અહીંયા આવ્યું એની પહેલા અગાઉ આ વાત આપણે કરી ગયા છીએ કે દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ એ પૂદગળ પરિણામ છે. કેમ પૂદગળ પરિણામ છે? તો કે એવા ભાવ અનુભૂતિના સમયે જીવને હોતા નથી, એવા ભાવ સિદ્ધને હોતા નથી. જો આત્માના એ ભાવ હોય તો પછી આત્મામાં એ ભાવ સદાય રહેવા જોઈએ ને. શુભ ભાવ કે અશુભ ભાવ જો આત્માના હોય, આત્માના મૂળ સ્વરૂપમાં હોય, તો પછી એવા પરિણામો જીવને કાયમ માટે થવા જોઈએ, પણ સિદ્ધ અવસ્થામાં તો થતા નથી, અનુભૂતિના કાળે હોતા નથી. આ વાત આપણે અગાઉ સમજ્યા છીએ. એટલે આ જે કંઈ પરિણામ થાય છે, શુભાશુભ ભાવ જે થાય છે, એવા પરિણામ એ ક્ષણિક પરિણામ છે, એ પર્યાયમાં થાય છે, આત્માની એ સમયની એવી યોગ્યતાને કારણે થાય છે, પણ આત્માના સ્વરૂપને કારણે નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એવું પરિણમન થાય. એટલા માટે એને પૂદગળ પરિણામ કહેવામાં આવ્યા. એ વાત આપણે અગાઉ ગાથામાં કરી ગયા છીએ. એટલે એ દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ છે એ પૂદગળ પરિણામ છે. કેમ કે એ અનુભૂતિના કાળે, કોની અનુભૂતિ? પોતાની અનુભૂતિ. સ્વની અનુભૂતિના કાળે એવા શુભાશુભ ભાવ, શુભાશુભ પરિણામ થતા નથી. સિદ્ધ ભગવાનને એવા પરિણામ થતા નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને એવા પરિણામ થતા નથી. એટલે આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા. એમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે આવા શુભ પરિણામ થાય અથવા તો અશુભ પરિણામ થાય. એટલે દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ તે પૂદગળ પરિણામ છે. હવે આગળ વાત, એ પરિણામને પૂદગળ પરિણામ કયા છે એની અહીંયા વાત કરવી છે. ગુરુદેવ સમજાવે છે કે જેમ શીત અને ઉષ્ણ એ પૂદગળ પરિણામ છે, એ જ રીતે આ શુભ અને અશુભ ભાવની જે વાત આપણે કરીએ છીએ એને પણ પૂદગળ પરિણામ કહેવામાં આવ્યા. જેમ શીત ઉષ્ણ પૂદગળના પરિણામ છે, તેમ પુણ્ય અને પાપ, દયા અને દાન, વ્રત અને ભક્તિ, કામ અને ક્રોધ ઇત્યાદિ ભાવ બધા પૂદગળના પરિણામ છે. પહેલા અગાઉ આ 90 અને 91માં એ રાગ દ્વેષાદિ ભાવનો કરતા અજ્ઞાન ભાવે આત્મા છે એમ કહેવામાં આવ્યું. એ વાત આપણને યાદ છે કે એ અજ્ઞાન ભાવે એ રાગ આદિનો આત્મા કરતા છે એમ કહેવામાં આવ્યું. અને હવે અહીંયા એ પરિણામ જે છે એ પરિણામને જળમાં નાખી દીધા. અહીં તો વિભાવને સ્વભાવથી ભિન્ન કરવો છે. આ ગાથામાં જે વાત બતાવવી છે એ વાત તો એ છે કે વિભાવ સ્વભાવથી જુદો છે. વિભાવ સ્વભાવથી જુદો છે. વિભાવ એ આત્માના મૂળ સ્વભાવથી જુદો છે એવું ભેદ જ્ઞાન કરાવવું છે. વિભાવ પરિણમન આત્માનું છે જ નહીં, વિભાવ પરિણમન જુદું છે, એ ક્ષણિક છે, એ પર્યાયમાં થતું છે, એનાથી ભગવાન આત્મા તદ્દન જુદો ભિન્ન છે. ત્રિકાળ ભગવાન આત્મા નાયક 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 જ છે અને વિભાવ રૂપ પરિણમન તે યોગ્યતા એ સમયની છે એટલે એ સ્વભાવમાં નથી, આત્મામાં નથી, એવું ભેદ જ્ઞાન કરાવવું છે. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવે છે કે એ રાગ આદિ કે દ્વેષના પરિણામ, સુખ દુઃખની કલ્પનાના પરિણામ જે છે તે બધા પૂતગળના છે. રાગાદી ભાવ જીવના સ્વભાવમાં તો નથી અને એ પરસંગે પૂતગળના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી તે પૂતગળના પરિણામ છે એમ કહ્યું છે. જીવની પર્યાયમાં થાય છે, કોઈ એમ કહે તો હા ભાઈ બરાબર છે, જીવની પર્યાયમાં થાય છે, પણ એ પરનું લક્ષ કરતા પૂતગળના નિમિત્તે ઉત્પન્ન થાય છે એટલે એને પૂતગળના પરિણામ કહેવામાં આવ્યા. પરના સંગમાં ઉભા રહેવાથી, પરના સંગમાં રહેવાથી એવા પરિણામ ઉત્પન્ન થાય છે માટે એને પરના પૂતગળના જ છે એમ એ કહેવામાં આવ્યું. અગાઉ એ વાત લેવામાં આવી. આત્માના પરિણામ હોય તો એ આત્માની બધી અવસ્થાઓ વખતે થવા જોઈએ, પણ એમ તો નથી. સિદ્ધ અવસ્થામાં એવા પરિણામ થતા નથી અને આવા પરિણામ તો પરનું લક્ષ કરતા, પરનો સંગ કરતા, પરના સંગમાં ઉભા રહેવાથી ઉત્પન્ન થાય છે માટે એને પૂતગળના જ છે એમ કહેવામાં આવ્યું. હવે આવા પરિણામ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પરિણામ, એવા પરિણામ જે છે એના નિમિત્તે જીવને એનું જ્ઞાન થાય છે. એ પરિણામો જીવને જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે. જ્ઞાન ખરેખર તો આત્મા પોતે પોતાથી કરે છે, પણ જ્યારે એ જ્ઞાન કરે છે, એનું જ્ઞાન કરે છે, તો એનું નિમિત્ત કારણ બને છે. એવા રાગ દ્વેષના પરિણામનું જ્ઞાન જીવને થાય છે તો એમ કહેવાય કે એમાં એ નિમિત્ત કારણ છે. પણ જ્ઞાન તો આત્મા પોતે પોતાથી કરે છે. જ્ઞાનમાં સ્વપરને પ્રકાશવાનું સહજ સામર્થ્ય છે, તેથી સ્વપરનું જ્ઞાન, સ્વ અને પર બંનેનું જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા પોતે સમર્થ છે અને તે જ્ઞાનમાં રાગ દ્વેષ આદિનું પણ જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન થાય છે તે ત્યારે એ રાગ દ્વેષ આદિ એમાં નિમિત્ત છે. એટલે રાગ આદિને જાણનારી જ્ઞાનની અવસ્થા જે થઈ, એ જ્ઞાનની અવસ્થા તો જીવની પોતાની છે. એ અનુભવ જે થયો છે તે જીવનો પોતાનો છે, આત્માનો છે, એમાં એ નિમિત્ત છે. પણ એમ નથી કે રાગાદિથી એ જ્ઞાનની અવસ્થા થઈ, એમ નથી. એ રાગાદિ કે જ્ઞાનની અવસ્થા કરાવે છે એમ પણ નથી. અને એને જાણવાની એ જીવની અવસ્થા થઈ છે ત્યારે એ કંઈ રાગાદિ એ જ્ઞાનની અંદર પેસી જતા નથી, ઘૂસી જતા નથી, એ તો ભિન્ન જ રહે છે. પૂતગળ પરિણામ છે તો પૂતગળ સાથે અભિન્નતા છે, જીવ સાથે એને સદાય ભિન્નતા જ છે. એ વાત ગુરુદેવ શાંતિથી આપણને સમજવા માટે કહે છે કે ભાઈ સાંભળ, શાંતિથી અને ધીરજથી આ વાત સાંભળવા જેવી છે, સૂક્ષ્મ વાત છે. જેમ પેલા શીત અને ઉષ્ણ અવસ્થા રૂપ પરિણામ જે થાય છે એ પૂતગળથી અભિન્ન છે, તે શીત ઉષ્ણ અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે એટલે કે જ્ઞાન એનું થાય છે. શીત ઉષ્ણ અવસ્થા જ્ઞાનની, આત્માનું જ્ઞાન થાય છે એવા જ્ઞાનની પર્યાયની કરતા નથી. આત્માના જ્ઞાનની પર્યાયનો કરતા આત્મા પોતે છે. એ પેલા ત્યાં પરિણામ થયા છે એ કંઈ જ્ઞાનની પર્યાયના કરતા નથી થતા, એ નિમિત્ત છે, માત્ર નિમિત્ત છે. એના નિમિત્તે એનું જ્ઞાન થાય છે. અને જ્ઞાનની પર્યાય જે પર્યાય શીત ઉષ્ણ પરિણામને જાણવાવાળી પર્યાય છે તે પર્યાય એ પેલી શીત કે ઉષ્ણ અવસ્થા છે એની કરતા નથી અને એની સાથે એને એક રૂપતા નથી, માત્ર એને જાણે છે. એ શ્રીકૃષ્ણ પરિણામ પૂતગળનાને આ જ્ઞાનની પર્યાય જાણે છે, એની કંઈ કરનારી નથી. એટલે એ અવસ્થાથી આત્મા જુદો છે, આત્મા માત્ર એ અવસ્થાને જાણવાવાળો છે. તેવી રીતે શીત અને ઉષ્ણ અવસ્થાના સ્થાને આપણે આ રાગ દ્વેષ આદિના પરિણામ લઈએ તો એમ કહેવાય કે તેવી રીતે ભગવાન આત્મામાં જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ શુભ પરિણામ શુભ ભાવ તથા હિંસા જૂઠ ચોરી આદિના પરિણામ અશુભ ભાવ અને સુખ દુઃખની જે કલ્પના થાય તે બધા પૂતગળના પરિણામ છે, કેમ કે તે શુદ્ધ ચૈતન્યની આત્માની જાતના નથી. ભગવાન આત્માની જાત ચેતન છે, ભગવાન આત્મા જ્ઞાન કરવા વાળો છે, જ્યારે પેલા પરિણામ છે એ તો જળ પરિણામ છે, એટલે એ ચેતનની જાતના નથી. પુણ્ય પાપના પરિણામ કે પૂતગળ પરિણામ એ પૂતગળથી જુદા નથી, પૂતગળથી તો અભિન્ન છે, અને આત્માથી તે પરિણામ સદાય ભિન્ન છે, જુદા છે. અને એવા પરિણામના નિમિત્તે જે અનુભવ થાય છે એ તે પ્રકારનો અનુભવ એટલે કે જ્ઞાન એ આત્માને પોતાથી સ્વયં થયું છે, અને એ જ્ઞાનની પર્યાય એ જ્ઞાન આત્માથી જુદું નથી, આત્મા સાથે એને અભિન્નપણું છે. પણ એ જ્ઞાનને એ પેલા પરિણામ છે પૂતગળના પરિણામ એની સાથે તો અત્યંત ભિન્નપણું છે. જ્ઞાનને તો આત્મા સાથે અભિન્નપણું છે, પણ એને પૂતગળ સાથે અત્યંત ભિન્નપણું છે. એટલે ટીકાની આ વાતને ગુરુદેવે વધારે સ્પષ્ટ કરી અને આપણને સમજાવી, અને એમાં બહુ સ્પષ્ટ કર્યું કે જ્ઞાનની પર્યાય ભગવાન આત્માની પોતાની છે, એક વાત એ સ્પષ્ટ કરી. અને હજી આપણને કદાચ પહેલા કર્યું છે છતાં ભૂલાઈ ગયું હોય કે આ રાગ દ્વેષ ભક્તિ આદિના પરિણામ શુભ પરિણામ કે ક્રોધ માયા લોભના પરિણામ અશુભ પરિણામ એ પરિણામ પૂતગળ પરિણામ છે, એ વાત જો આપણને ભૂલાઈ ગઈ હોય તો એ વાતની પણ સ્પષ્ટતા કરી કે એ પૂતગળ પરિણામ છે, એ જીવના નથી. જીવ એટલે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક 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 જે શુદ્ધ નિર્મળ છે એની અપેક્ષાથી વિચાર કરવામાં આવે છે, એટલે એ પરિણામ જીવના નથી. જે પરિણામ સદા થતા નથી, કાયમ થતા નથી, જે પરિણામ સિદ્ધિર ભગવાનને નથી, જે અનુભૂતિના કાળે નથી, એ બધા પરિણામને પૂતગળના પરિણામ કરીને જુદા પાડી દીધા. અને એ પરિણામ પૂતગળ પરિણામ છે તો એ પૂતગળ પરિણામના નિમિત્તે આત્માને એનું જ્ઞાન થાય છે, એનું એ જ્ઞાન થાય છે. પણ આત્મા એ પૂતગળના પરિણામ રૂપ પોતે થતો નથી, જાણે પણ કંઈ જાણવા રૂપે થાય ત્યારે જેને જાણે છે એ રૂપ થતો નથી. આપણે મોરને જાણીએ તો આપણે મોર રૂપ થતા નથી, આપણે કોમ્પ્યુટરને જાણીએ તો કોમ્પ્યુટર રૂપ થતા નથી, આપણે પુસ્તકને જાણીએ તો પુસ્તક રૂપ થતા નથી, આપણે એસીને જાણીએ તો એસી રૂપ થતા નથી, આપણે કારને જાણીએ તો કાર રૂપ થતા નથી, આપણે કંઈ જળ રૂપ થતા નથી. બહુ સીધી સરળ વાત સમજાય એવી વાત છે પ્રભુ. એટલે જ્ઞાનમાં આપણે જાણીએ જ્ઞાનનો સ્વભાવ એવો છે, ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી કે ભાઈ જ્ઞાનનો તો એવો સ્વભાવ છે કે સ્વને જાણે પરને પણ જાણે, પણ કે પરને જાણે એટલે પર રૂપે થઈ જાય, જેને જાણવા જાય એ રૂપે થઈ જાય. આ ઉપરથી એક મને દ્રષ્ટાંત યાદ આવે છે. એક ઘરની અંદર માતા પિતા અને બે પુત્ર રહેતા હતા. એમાં મોટો પુત્ર થોડોક વિચિત્ર હતો, નાનો પુત્ર હતો એ ડાયો હતો, સમજુ હતો. એક વખત બધા અંદર બેઠા હતા અને બહાર કંઈક કોલાહળ ઘોંઘાટ જેવું લાગ્યું, એટલે પિતાએ કહ્યું મોટા પુત્રને કે ભાઈ જરા જો ને બહાર શું છે, બહાર શું છે જો ને. પેલો બહાર ગયો અને ઘણી વાર થઈ તો પણ એ પાછો ના આવ્યો, એટલે પિતાએ પેલા નાના પુત્રને કહ્યું કે જરા જો ને ભાઈ શું છે. એટલે પેલો નાનો પુત્ર બહાર જઈ અને એક મિનિટમાં પાછો આવ્યો અને એણે વાત કરી કે બહાર કંઈક એજ્યુટેશન ચાલે છે, કઈ વિરોધ કોઈક વસ્તુનો થઈ રહ્યો હોય એવું એજ્યુટેશન ચાલી રહ્યું છે. બસ આટલી વાત. પેલો મોટો પુત્ર અડધો કલાક પછી પાછો આવ્યો, એના કપડાં ફાટી ગયેલા હતા, બે ચાર ઠેકાણે એને વાગ્યું હતું, થોડો લોહી લુવાણ જેવો પણ થયો હતો, અને એવો પાછો આવ્યો. પિતાએ પૂછ્યું કે ભાઈ શું થયું, કેમ આમ શું થયું, તને શું થયું? તો કે બાપુજી તમે મને કહ્યું હતું ને કે પેલું બહાર જરા તું જોવા જા, એટલે હું જોવા ગયો તો ત્યાં એ બધા એજ્યુટેશન કરી રહ્યા હતા અને નારા લગાવી રહ્યા હતા, એટલે હું પણ એમાં પછી જોડાઈ ગયો, અને પછી ત્યાં તો પછી પોલીસે આવીને દંડા માર્યા અને આ બધું થયું. પિતાએ કહ્યું કે ભાઈ મેં તને ફક્ત એટલું કહ્યું હતું કે બહાર શેનો કોલાહલ છે એટલું જાણવાનું કહ્યું હતું, એમાં કંઈ જોડાઈ જવાનું મેં તને કહ્યું ન હતું. તું જોડાઈ ગયો માટે તારી આવી દશા થઈ. હવે આ વાતનો આપણે વિચાર કરીએ તો આપણે શું કરી રહ્યા છીએ? જે વસ્તુનું જ્ઞાન કરવાનું છે એનું જ્ઞાન કરીને, માત્ર જ્ઞાન જ કરીને પાછા ચાલ્યા આવવાનું છે, એને સ્થાને આપણે એમાં જોડાઈ જાય તો એ પેલા મોટા પુત્ર જેવી આપણી દશા થાય કે ના થાય? પછી કર્મ બંધ થાય અને સંસારમાં રખડવાનું થાય અને માર ખાવાનું થાય કે બીજું કંઈ થાય? આપણે એ જ કરી રહ્યા છીએ. જે જ્ઞેય છે એ જ્ઞેયને જ્ઞેય તરીકે જાણવાને બદલે આપણે એમાં જોડાઈ જઈએ છીએ, જાણે આપણે એમાં હોઈએ એ રૂપ થઈ જઈએ છીએ, એની સાથે એક રૂપતા કરી લઈએ છીએ. ગુરુદેવે આ વાત સમજાવી છે કે ભાઈ એ તો સ્વભાવ છે આત્માનો કે જાણે, પરને જાણે, પણ કંઈ પરને જાણે, સ્વને જાણે, પરને પણ જાણે, એટલે શું થઈ ગયું? સ્વ પર પ્રકાશક આત્માનું સહજ સામર્થ્ય છે. કેવા શબ્દ મૂક્યા છે! હવે એ સામર્થ્ય છે એમાં તું જાણવાને બદલે એમાં જોડાઈ ગયો. આ ક્યાંનો ન્યાય છે? તું શું, તારું કંઈ મગજ ઠેકાણે છે કે નથી ભાઈ? તને જોવા મોકલે તો મોટા દીકરાને એમ કહે છે પિતા કે તને જોવા મોકલે તો, અને તું જોવાને બદલે એમાં જોડાઈ ગયો ને, માર ખાઈને આવ્યો. આપણે પણ આ જ કરી રહ્યા છીએ પ્રભુ, યાદ રાખજો. જ્ઞાન કરવાનું છે, પદાર્થ માત્ર જ્ઞેય છે, એને જ્ઞેયને આપણે જ્ઞેય તરીકે જાણવાનો છે, એને મારા તારા પણ નથી જાણવાનો. એની અંદર આપણને ખોટો એવો અભ્યાસ થઈ રહ્યો છે. અભ્યાસ નહીં, અભ્યાસ. શું અભ્યાસ? દેહાધ્યાસ, એક દેહ મારો છે. કાર અભ્યાસ તો કાર મારી છે, કોમ્પ્યુટર અભ્યાસ તો કોમ્પ્યુટર મારું છે, આ પુત્ર મારો છે, આ પત્ની મારી છે. અરે બધા ભગવાન આત્માને અને તું તું શું માની રહ્યો છે એમ કરી, અને એ રાગના ભાવે થાય છે, પોતે રાગી થાય છે. રાગ એનો નથી, શુભ ભાવ થાય છે તો કે મારો છે. અરે ભાઈ શુભ ભાવ તારો હોઈ શકે નહીં, તારા સ્વરૂપમાં એ એવું કંઈ છે જ નહીં. તારું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ છે, એમાં એ ભાવ હોઈ શકે નહીં. રાગ દ્રષ્ટિ અહીંયા તો જુદા પડવાની વાત છે. એટલે અહીંયા સમજાવે છે કે જે અવસ્થા થઈ છે એ પૂતગળના પરિણામની અવસ્થા છે, એ અવસ્થાને તું જાણનારો છે, એવા ભાવે થનારો નથી, એવા ભાવે તું થઈ શકે નહીં, એ તારું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન છે. અને આવું અજ્ઞાન, આવી ભૂલ થવાનું કારણ એ છે કે જ્યારે તું એનું જ્ઞાન કરવા જાય છે ત્યારે તને તારા ઉપયોગમાં એ વસ્તુ એટલી બધી સ્પષ્ટ જણાય છે કે તું એને જુદી પાડી શકતો નથી, એને પોતારૂપ સમજી લે છે. મોટો અરીસો છે અને એની સામે પેલો મોર જણાય છે એટલે બાળક બિચારો એમાં જુદું પાડી નથી શકતો, કેમ કે અરીસો નિર્મળ છે અને એમ લાગે છે કે મોર અહીંયા છે. એવા બાળક જેવા આપણે ભૂલ કરી બેસીએ છીએ. જાણવાને બદલે જાણતા જાણતા એ વસ્તુમાં આપણે આવી જઈએ છીએ, એ વસ્તુ મારામાં આવી જાય છે. પરને પોતાની માનીએ, પોતાને પરરૂપ માનીએ, મૂળ ગાથાની અંદર આટલી વાત કરી છે. એમ કરતા આપણે એ મૂળ જ્ઞાનની નિર્મળતાને કારણે એ વસ્તુને આપણે પોતારૂપ માની લઈએ છીએ, કેમ કે સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. છે પ્રતિબિંબ, એ બિંબ નથી, એ પ્રતિબિંબ છે. પણ એ પ્રતિબિંબને પ્રતિબિંબ નહીં માનતા આપણે બિંબ માની લઈએ છીએ. વસ્તુને બહાર નહીં જોતા આપણે એને અંદરમાં જોઈ લઈએ છીએ, અંદરમાં માની લઈએ છીએ. એ જ મોટી ભૂલ થાય છે. એ વિભાવ ભાવ જે છે, એ રાગ દ્વેષના ભાવ છે, પૂતગળ પરિણામ છે, એ આત્માનું કાર્ય નથી, એ આત્માના સ્વભાવમાં નથી. પણ એ જ્ઞાન એને જાણે છે ત્યારે એ માત્ર જ્ઞાન કરીને પાછો વળવાને બદલે એ ભાવ સાથે એકરૂપતા કરે છે. એવો ખોટો ઊંધો અભ્યાસ, એવો ખોટો ઊંધો અભ્યાસ એને કારણે એ રાગરૂપ પરિણામ તો લાગે છે અને એ રાગના ભાવે પરિણમતા કે દ્વેષના ભાવે પરિણમતા એવા એવા ભાવનો એ કરતા થતાં એવા એના ભાવ બંધ થાય છે, એવા એ કર્મ બંધ થાય છે. એટલે એ પુણ્ય પાપના જે ભાવ છે એ પુદ્ગળ પરિણામ છે અને એ પુદ્ગળથી અભિન્ન છે, પણ જીવથી ભગવાન આત્માથી તો સદાય એ જુદા જ છે. પુદ્ગળથી અભિન્ન છે પણ આત્માથી તો એ સદાય અત્યંત ભિન્ન છે. આ વાત ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સમજાવી છે. અહીંયા આગળ પણ કહે છે, પારા નંબર 18 ઉપર એની વાત આગળ સમજાવતા ગુરુદેવ કહે છે કે રાગ દ્વેષ આદિ પરિણામ જીવની ચૈતન્યની જાતના નથી. હજી આપણને એની સ્પષ્ટતા વધારે કરે છે. એ પરિણામ પુદ્ગળ પરિણામ છે. હજી ઘણાને આ વાત નથી બેઠી, 50% જ બેઠી છે કે પુદ્ગળ પરિણામ જીવમાં થાય છે અને પુદ્ગળ પરિણામ એમ ઘણાને છે. કેમ કે હજી પૂરો અભ્યાસ ન હોય ત્યારે આવા આવા આશંકારૂપ થવું એ સહજ છે. કોઈ પણ જીવને એવી રીતે વર્તવું સહજ છે. એને એમ થાય કે આ પરિણામ મારામાં થાય અને છતાંય એને પુદ્ગળ પરિણામ કયા, તો પછી આમ જો માનવામાં આવશે, કાયમ જો એમ જ માનીએ તો સ્વચ્છંદતા આવી જશે. ના ભાઈ, સ્વચ્છંદતા નહીં આવે. અપેક્ષાથી સમજવામાં આવશે તો ક્યારેય સ્વચ્છંદતા નહીં આવે. અપેક્ષા અહીંયા શું સમજાવવી છે કે વિભાવ ભાવ જે છે એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો એ આત્મદ્રવ્યની અંદર હોઈ શકે નહીં. એ દ્રવ્ય આત્મદ્રવ્ય જીવ દ્રવ્ય એની અંદર એવું કોઈ કારણ હોઈ શકે નહીં કે જેને કારણે એવા પરિણામ થાય. રાગદ્વેષના પરિણામ થાય એવું આત્મામાં કંઈ હોઈ શકે નહીં. જો હોય તો પછી સિદ્ધને પણ થાય. એટલે એ વાત તો નક્કી છે, નિશ્ચિત છે કે તીર્થંકર, કેવળી કે સિદ્ધને આવા પરિણામ નથી થતા. તો એનો અર્થ એ છે કે આત્મા શુદ્ધ નિર્મળ જેવો છે તેની અંદર આવા પરિણામ થાય એવો એક પણ ગુણ હોય નહીં. આ તર્ક દ્વારા નક્કી થાય છે. એટલે એ વાતને આપણે બરાબર પકડીને રાખીએ છીએ તો પછી સમજાય છે કે અહીંયા અપેક્ષા એવી છે કે આ પરિણામ ક્ષણિક છે અને જીવના મૂળ સ્વભાવમાં નથી. માટે એને પુદ્ગળ પરિણામ કરી અને આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપથી જુદું પાડીને બતાવ્યું છે, એનું ભેદ જ્ઞાન કરાવ્યું છે. એટલે અહીંયા જુદી જુદી રીતે ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ, રાગ દ્વેષ આદિ પરિણામ જીવની ચૈતન્યની જાતિના નથી, એની જાતના નથી, એ ચેતનની જાતના નથી. ભગવાન આત્મા ચેતન, એની જાતના એ પરિણામ નથી. માટે તેને પુદ્ગળના પરિણામ કયા છે. 72મી ગાથામાં આ વાત આવી છે, એમાં એને અચેતન જળ કયા છે. 72મી ગાથામાં શુભાશુભ પરિણામ છે એને અશુચિ કહી છે, અશુચિ. અને ભગવાન આત્મા અત્યંત શુચિ છે, પવિત્ર છે. પેલા તો અપવિત્ર છે. પુણ્ય પાપના ભાવ છે તે જળ છે અને ભગવાન આત્મા તો શુદ્ધ વિજ્ઞાન ગંધ છે, શુચિ છે, પવિત્ર છે. પુણ્ય પાપના ભાવ છે તે દુઃખરૂપ છે અને ભગવાન આત્મા સદાય આનંદ સ્વરૂપ છે. માટે એ પરિણામને પુદ્ગળમાં નાખી દેવામાં આવ્યા. અને જે શુદ્ધ ભગવાન આત્મા છે એને ભગવાન કહીને ત્યાં સંબોધવામાં આવ્યો. 72મી ગાથામાં ત્યાં ભગવાન આત્મા કહેવામાં આવ્યો છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે અરે ભગવાન, તું ત્રણ લોકનો નાથ છું ને. આ રાગ દ્વેષ આદિ પરિણામ છે એ તો પુદ્ગળના પરિણામ છે, તારી ચૈતન્ય જાતિની એ ચીજ નથી. આ વ્યવહાર રત્નત્રયના પરિણામ જળ, અચેતન પુદ્ગળના પરિણામ છે. જેમ શીત ઉષ્ણ અવસ્થા જળની સાથે અભેદ છે, જળની સાથે અભિન્ન છે, તેવી રીતે આ વ્યવહાર રત્નત્રયના પરિણામ, વ્યવહાર રત્નત્રયના પરિણામ એ શુભ ભાવ છે. શુભ ભાવ છે ને, વ્યવહાર રત્નત્રયના પરિણામ એટલે શુભ ભાવ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ જે છે તે શુભ ભાવ છે, એ વ્યવહાર રત્નત્રય છે. એવા પરિણામ એ જળ પુદ્ગળની સાથે અભેદ છે. જેને અભ્યાસ ન હોય એને આ સમજાય એવું નથી. સહેજ પણ અભ્યાસ ન હોય અને આમનામ જો આવ્યો હોય ને આવી વાત સાંભળે તો એને ભૂલ થઈ જાય, મુશ્કેલી પડી જાય. માટે ખૂબ અભ્યાસની જરૂર છે. પ્રભુ, આટલા શાસ્ત્રોની રચના થઈ હશે તો સાને માટે થઈ હશે? આપણે માટે થઈ હશે કે શાસ્ત્રકારે પોતાને માટે કરી હશે? ખૂબ અભ્યાસ કરવો જોઈએ. આવા દ્રવ્યાનુયોગનો આપણને અભ્યાસ જ્યારે કરતા હોઈએ ત્યારે એ પહેલાં આપણી ભૂમિકા પણ એ રીતે તૈયાર હોવી જોઈએ એટલા માટે આપણે શરૂઆતમાં કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, સમયસારનો સ્વાધ્યાય કરવો છે. એ વાત તો મને 3 વર્ષ પહેલા લોકોએ કહી હતી કે આપણે રમેશભાઈ આપણે સમયસાર શરૂ કરીએ. મેં કોઈ જીવ વાર છે અને શરૂઆતમાં બીજા બધાનો અભ્યાસ કર્યો, બેનશીબેનના વચનામૃત પણ કર્યા, પ્રશ્નોત્તર માળા પણ કરી, મોક્ષ મારું પ્રકાશક પણ કર્યું, પ્રવચન સાર પણ કર્યું, અસ્થ પાવડ પણ કર્યું, દ્રવ્ય સંગ્રહ પણ કર્યું, ઘણા બધા શાસ્ત્રોનો આપણે અભ્યાસ કર્યો. અને ત્યાર પછીથી કેટલી બધી વાતને સમજ્યા પછીથી આપણે આવા દ્રવ્યાનુયોગના સર્વોત્તમ ગ્રંથ અને એની સર્વોત્તમ ટીકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે જ્યારે આ વાત કહેવામાં આવે ત્યારે ઘણાને તો મુશ્કેલી પડી જાય કે આ વ્યવહાર રત્નત્રયના શુભ ભાવના પરિણામ જે છે એને જળમાં નાખી દીધા. હા ભાઈ, એમ જ છે. એ જળના છે, એટલા માટે જળના છે કે એ આત્માના મૂળ સ્વરૂપ સાથે ખરેખર કોઈ સંબંધ રાખતા નથી. આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો જ વિચાર કરો, એને અત્યારે લક્ષમાં રાખો, એના ઉપર એકાગ્રતા કરો, એટલે બધું સમજાઈ જશે કે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ કેવું, એમાં શું હોય ને શું ન હોય. એ વાતને અત્યારે લક્ષમાં રાખી અને આખો અભ્યાસ કરવામાં આવે તો એ સ્વરૂપ સમજાઈ જશે. અને એ સ્વરૂપ સમજાઈ જશે એટલે બીજું બધું એનાથી જુદું છે એવું ભેદ જ્ઞાન થતા વાર નહીં લાગે. અહીંયા ગુરુદેવ આપણને ભેદ જ્ઞાન કરાવે છે. ફરીથી આગળ વધારે ભેદ જ્ઞાન કરાવતા અહીંયા ગુરુદેવે એક વાત સમજાવી છે. આ વાતને જરાક કોન્સન્ટ્રેશન સાથે સમજવાની છે. પ્રભુ 19મા પાના ઉપર અહીંયા કહે છે કે જુઓ, ભગવાને 9 તત્વ કયા છે ને? કેટલા તત્વ કયા? 9 તત્વ કયા? તો તે બધા જુદા જુદા હશે ત્યારે જુદા જુદા 9 કહેવામાં આવ્યા હશે કે આમ નામ? ગુરુદેવ કહે છે કે ભગવાને 9 તત્વ કયા છે તે બધા ભિન્ન ભિન્ન છે. આત્રો એ જીવથી જુદું તત્વ છે ત્યારે એને જુદું કહેવામાં આવ્યું ને 9 તત્વ. આશ્રવ, આશ્રવ લઈએ તો એની અંદર પુણ્ય અને પાપ બંધ લઈએ, નિદ્રા લઈએ, સંવર લઈએ, મોક્ષ લઈએ, આ બધા જે તત્વની વાત આપણે લેવામાં આવી તો એ 9 તત્વ એ જુદા જુદા છે ત્યારે જુદા જુદા કહેવાયા છે ને, ભિન્ન ભિન્ન છે એ તત્વ. 9 તત્વ જુદા છે. આશ્રવ તત્વ જીવ તત્વથી જુદું છે. એટલે પેલા પુણ્ય પાપના ભાવ જે આશ્રવ તત્વમાં આવી જાય, 7 તત્વ કહો અથવા 9 તત્વ કહો, 9 તત્વ કહીએ ત્યારે આપણે પુણ્ય પાપને જુદા પાડીએ છીએ અને અન્યથા આપણે એ આશ્રવમાં લઈએ છીએ. એટલે એ આશ્રવ તત્વ એ જીવ તત્વથી જુદું છે કે નથી? અને જો એ જુદું છે, જુદું જ છે, તો પછી એ આશ્રવ તત્વ જેમાં પુણ્ય પાપ રહ્યું છે એ પછી જીવમાં ક્યાંથી હોય? આશ્રવ તત્વ જીવ તત્વથી ભિન્ન છે. જો એમ ન હોય તો પછી એ 9 તત્વ 9 તત્વ તરીકે રહેતા નથી, 9 તત્વ સિદ્ધ જ નથી થતા. 9 તત્વ તો છે, ભગવાને કયા છે? તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે એટલે એમાં તો કોઈ અશ્રદ્ધા કરવાની વાત નથી. પુણ્ય તત્વ જે છે તે પુણ્ય તત્વ છે, પાપ તત્વ છે તે પાપ તત્વ છે, અને જીવ તત્વ છે તે જીવ તત્વ છે, અજીવ તત્વ છે તે અજીવ તત્વ છે. એટલે બધા તત્વ છે. હવે એમાં તમે પુણ્ય તત્વ ને જીવનું થઈ જાય અને બંને એક રૂપ થઈ જાય એમ કહો તો શું થાય? 8 તત્વ થઈ જાય. એવી જ રીતે પાપ તત્વને પણ તમે જીવ તત્વની સાથે એકરૂપ થઈ જાય એમ ગણી લો તો શું થઈ જાય? 2 તત્વ 9માંથી જતા રહે, 9 તત્વ રહે જ નહીં. એટલે પ્રભુ એમ નથી, 9 તત્વ છે તો 9 તત્વ જ છે. પુણ્ય તત્વ જો જીવનું થઈ જાય અને બંને એક થઈ જાય તો 9 તત્વ રહે નહીં. એટલે કે એવા પુણ્ય પાપના ભાવરૂપ આત્મા થઈ જાય. જીવ તત્વ છે એ પુણ્યને પાપ તત્વ રૂપે નથી, એ બંને જુદા તત્વ છે. અને જીવ તત્વ જુદું છે, તે શુદ્ધ નિર્મળ છે, એમાં એ પેલું પુણ્ય અને પાપ તત્વ સમાઈ જતા નથી, એની એકરૂપતા નથી. આપણે મૂળ ત્રિકાળી ભગવાન આત્મા નાયક શુદ્ધ 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 એની વાત કરી રહ્યા છે. એ અપેક્ષાથી જે જીવ તત્વ છે તે જ જીવ તત્વ. એ જીવ તત્વ એ પુણ્ય તત્વ અને પાપ તત્વની સાથે એકરૂપ નથી. મૂળ તત્વને વિચાર કરીએ છીએ. પરિણમન કયા પ્રકારે થાય છે, યોગ્યતા શું છે, એની વાત નથી અત્યારે. જો આપણે સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે આપણે કોપર નું ચેપ્ટર ચાલતું હોય તો આપણે કોપર ને લેતા અને પછી એના સંયોજનો જેની સાથે કયા કયા થાય કે કોપર ઓક્સાઇડ થાય, ક્યુપ્રિક ઓક્સાઇડ થાય, કોપર સલ્ફેટ થાય, કોપર ફ્યુમરેટ થાય, આ બધું પછી આપણે લઈએ. પણ તો કોપર જે છે એ કોપર તરીકે શું છે એના ગુણધર્મો કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં જે રીતે જેમ છે તેમ પહેલા સમજવાના. એટલે કોપરને કોપર તરીકે રાખીએ ને પેલાને તો પછી જુદી જુદી રીતે આપણે સમજીએ. એટલે મૂળ વાત કોપરને પકડતા હતા, બરાબર છે ને, એના સંદર્ભમાં બધું સમજતા હતા. એવી જ રીતે અહીંયા ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ, શુદ્ધ એટલે પરમ શુદ્ધ, એ જેની અંદર પર્યાય પણ નથી એવો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 ધ્રુવ તત્વ, એ જીવ તત્વ, એવું તત્વ એને બીજા સાથે શું સંબંધ હોય, બીજા સાથે શું સંબંધ હોય, કાંઈ સંબંધ ન હોય. ફક્ત એવો સંબંધ હોઈ શકે કે નિમિત્ત નૈમિતિક સંબંધ હોઈ શકે, એને એની યોગ્યતા એવી હોય, અશુભ ઉપાદાન હોય ત્યારે એ રૂપ પરિણમવા રૂપ એની યોગ્યતા એવો સંબંધ હોઈ શકે. એટલે પુણ્ય અને પાપરૂપ એવા ભાવે પરિણમવાનો એનો સંબંધ હોઈ શકે, પણ એ બીજું તત્વ એની અંદર જોડાઈ જાય, એકરૂપ થઈ જાય એમ તો બનતું નથી. કોપર અને સલ્ફેટ એ એકરૂપ નથી થતા, બંનેને જ્યારે જુદા પાડો ત્યારે જુદા તો પડી જાય, કોપર કોપર જ રહે. એટલે તત્વ અપેક્ષાએ આપણે શું અભ્યાસ કરતા હતા કે ભાઈ કોપર જુદું અને સલ્ફર અને ઓક્સિજન જુદા, એટલે કોપર તો કોપર જ રહે ગમે ત્યારે એ છૂટું પડી શકે. એટલે એ રીતે જો ન માનવામાં આવે અને કોપર અને ઓક્સિજનને ભેગા કરીને કોપર ઓક્સાઇડ એક કરવામાં આવે તો કોપર અને ઓક્સિજન ભેગા થતા જે નવું તત્વ બને એટલે એક તત્વનો નાશ થાય, ઓક્સિજન તત્વનો નાશ થઈ જાય, કોપર તત્વનો પણ નાશ થાય એમ તો બનતું નથી. સાયન્સ પણ એવું સ્વીકારતું નથી. જેટલા તત્વ છે એટલા જ તત્વ રહે છે, તો પછી અહીંયા જીવ તત્વ જે છે તે એવું ને એવું જ રહે, પણ એનો સંયોગ આની સાથે થાય. અને અહીંયા એનો સંયોગ કઈ રીતે થાય છે તો એ સમજાયું કે ભાઈ એ તો પર્યાય રૂપે છે, એને એવું પર્યાયમાં થાય છે, પુણ્ય અને પાપના ભાવરૂપ પરિણામ થયા, એ પર્યાય થઈ, એ એક સમયની પર્યાય છે, એ વખતે એવા પરિણામ થયા, વિભાવ પરિણામ થયા, બંધના પરિણામ થયા. બંધ તત્વ લઈએ તો બંધના પરિણામ થયા, એ સમયની પર્યાય છે, એવા પરિણામ થયા. સંવરના પરિણામ થયા એટલે કે આશ્રવ ન થયો એવા પરિણામ થયા, કે બંધના પરિણામ હતા એ બંધથી અબંધ રૂપ અવસ્થા થઈ એટલે મોક્ષના પરિણામ થયા. આ બધું પર્યાયમાં છે. મોક્ષ છે તે પણ પર્યાય છે, બંધ છે એ પણ પર્યાય છે. આશ્રવ જે છે, આશ્રવ થાય છે અને આશ્રવ નથી થતો, એ બંને અવસ્થાઓ છે, પર્યાય છે. એટલે એ બધી પર્યાય જીવની છે. અને અજીવ તત્વ એ જીવ તત્વથી જુદું છે, જળ છે. અને અજીવ કેટલા છે એની પણ વાત આપણે જાણીએ છીએ કે પાંચ અજીવ છે, દ્રવ્યની અપેક્ષાએ પાંચ અજીવ છે. અને બાકી જે કંઈ બીજું બધું જે છે એ બધા જે જાણતું નથી એ અજીવ છે, જે ચેતન નથી એ બધું અજીવ છે, એ જળ છે. એમ બધા નવે નવ તત્વ છે, એને સંયોગ થાય, એકબીજાની સાથે સંબંધ થાય એટલે કંઈ તત્વ બદલાઈ જાય, તત્વ નાશ પામે એમ તો બનતું નથી. હવે એ વાત ઉપર આવીએ, ગુરુદેવે જે સમજાવ્યું છે આની અંદર એ વાત કહી છે એને આપણે પકડીએ કે ભાઈ એ પુણ્ય તત્વનું જો એમ બની જાય કે એ જીવ સાથે એકરૂપ પણ થઈ જાય, પુણ્ય તત્વ જો જીવનું થઈ જાય અને બંને એક થઈ જાય તો પછી નવ તત્વ નહીં રહે. ભગવાન આત્મા એ તો ચેતન છે, જ્ઞાયક તત્વ છે, અને એ પુણ્ય તત્વ રૂપે કેમ થાય કે પાપ તત્વ રૂપે શુક્ર થાય એમ થતું જ નથી. નવે નવ તત્વ જુદા જ છે. જો નવ તત્વનો અભ્યાસ છે પણ આ અપેક્ષા સમજવાની છે. માં શું નવ તત્વ વાંચી ગયા ગોકી ગયા એમ નહીં ચાલે પ્રભુ, એમાં રહેલું તાત્પર્ય આ છે. એટલે શુદ્ધ ત્રિકાળ ભગવાન આત્મા જેવો છે તેવો જ રહે છે. આ પુણ્ય પાપના ભાવ જે છે એને એ જાણે પણ એ રૂપે થતો જ નથી, એ એનાથી તદ્દન જુદા છે. પુણ્ય પાપ સુખ દુઃખ આદિનું જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માથી, એ જ્ઞાન છે તે આત્માથી જુદું નથી, એ જ્ઞાન છે તે આત્માથી અભિન્ન છે. પણ એ પેલા પુણ્ય પાપ સુખ દુઃખ આદિ જે પુદ્ગળના પરિણામ છે એ પરિણામ તો આત્માથી ભિન્ન છે, જુદા છે. એટલે પુણ્ય પાપ આદિ ભાવ એ આત્માથી જુદો છે, ભિન્ન છે. આત્મા સ્વ પર પ્રકાશક જ્ઞાન રૂપે પોતાથી પરિણમે છે અને તેમાં આ દયા દાન આદિ પુણ્ય ભાવ અથવા તો ક્રોધ માન માયા વગેરેના પાપના ભાવ એ બધું એને નિમિત્ત છે અને એને એ જાણે છે, એને પર તરીકે જાણે છે. નિમિત્તનો અર્થ એ છે કે એ વખતે જાણે છે, જ્ઞાન કરે છે ત્યારે એ હોય છે, પણ કંઈ નિમિત્તથી થાય છે એમ પણ નથી અને એ નિમિત્ત એ કંઈ એની અંદર આવી જાય છે એમ પણ નથી. એ જ્ઞાનની અંદર કંઈ નિમિત્ત ઘૂસી જાય છે એમ પણ નથી. વધારે સ્પષ્ટતા કરતા અહીંયા 19મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ બધું અજ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને એ દયા દાનના પરિણામ અને આત્માની એકતાનો અભ્યાસ છે. એ પરિણામને અજ્ઞાની એક રૂપે માને છે, તેથી એ બે વચ્ચેની ભિન્નતાનું એને ભાન નથી. પુણ્ય પાપના પરિણામ પોતાના નથી, છતાં એને એ પોતાના માને છે. પુણ્ય પાપના પરિણામ મારાથી ભિન્ન છે અને તે સંબંધીનું જ્ઞાન મારાથી અભિન્ન છે એમ માનવું જોઈએ, પણ અજ્ઞાની એવું માનતો નથી, અજ્ઞાનીને એવું ભાન નથી. એટલે જેમ પેલા શીત ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી પી શકાય નહીં, શીત કે ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવવી અશક્ય છે, તેમ રાગ દ્વેષ આદિ અવસ્થા આત્મા દ્વારા કરાવવી અશક્ય છે. એટલે આત્મા શીત ઉષ્ણપણે થતો નથી, એવી રીતે ખરેખર રાગ દ્વેષ આદિ પરિણામ રૂપે પણ થતો નથી. એ રાગ દ્વેષ આદિ પરિણામ પુદ્ગળ પરિણામ છે, એવા પરિણામ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે. એવા પરિણામને જાણવું શક્ય છે, એ જાણે, પણ એવા પરિણામ રૂપે પરિણમવું એ અશક્ય છે. હું જાણનાર જાણનાર એક નાયક છું એવું ભાન નહીં રાખતા એ દયા દાન પુણ્ય પાપ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, એટલે કે તે રૂપે પોતે પરિણમ્યો હોવાનું માનતો અજ્ઞાની થયો થકો, આ હું દયાદાન આદિ કરું છું ઇત્યાદિ ભાવ વડે રાગાદિ કર્મનો અજ્ઞાની કરતા પ્રતિભાસે છે. ભગવાન આત્મા નાયક સ્વભાવી ચૈતન્ય બિંબ પ્રભુ છે અને પુણ્ય પાપના ભાવ મિથ્યાત્વ ભાવ અચેતન એ જળ છે. પેલો ચેતન અને આ અચેતન જળ શુભાશુભ ભાવ છે, તે મલિન આશ્રવ ભાવ છે, તે વિપરીત સ્વભાવવાળા અચેતન જળ છે. આત્માથી વિપરીત સ્વભાવ છે એ અચેતન છે, જળ છે. એ શુભાશુભ ભાવપણે આત્માનું પરિણમવું અશક્ય છે, આત્મા એવી રીતે પરિણમી શકે નહીં. ઉદાહરણમાં જેમ કહ્યું ને કે ઉષ્ણ કે શીત રૂપે પેલું પૂતગળ પરિણમે પણ કંઈ આત્મા ન પરિણમે એનું જ્ઞાન કરે. જ્ઞાયક આત્મા શુભાશુભ ભાવના સ્વભાવે પરિણમતો નથી, શુભાશુભ ભાવનું જ્ઞાન કરે. જો શુભાશુભ ભાવ રૂપે પરિણમે તો પોતે જળ થઈ જાય, કેમ કે શુભાશુભ ભાવ તો અચેતન જળ છે, એ આત્માની જાતના નથી. જે રાગ છે તે પોતાને જાણતો નથી, એ જળ છે. રાગ કંઈ, રાગ પોતાને જાણે છે. દ્વેષ છે તે પોતાને જાણે છે. ક્રોધ પોતાને જાણે છે નથી જાણતા, એ બધા પોતે જળ છે, એને આત્મા જાણે છે. જે રાગ છે તે રાગ કંઈ પોતાને જાણતો નથી કે હું રાગ છું, એ પરને જાણે નહીં અને સમીપવર્તી આત્માને પણ જાણતો નથી. રાગ છે એ આત્માને પણ જાણતો નથી, પણ આત્મા રાગને જાણે છે. રાગ જે છે એ આત્મા દ્વારા જણાય છે, તેથી રાગને તો અચેતન જળ કયો છે અને ભગવાન આત્મા ચેતન છે. તેથી આત્માના જે જ્ઞાયક ભાવરૂપ છે તે રાગ દ્વેષના અચેતન ભાવ પણ કેમ થાય? આત્મા જે જ્ઞાયક ભાવરૂપે છે તે જ્ઞાયક ભાવરૂપે જ રહે છે, એ અચેતન જળ રૂપે એટલે રાગ દ્વેષના પરિણામ રૂપ થતો જ નથી. આગળ પણ વાત લીધી છે કે આત્મા પરનો કરતા થાય અને તે પરનું કાર્ય કરે, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ, એ તો વાત જુદી રહી ગઈ. એટલે કે શરીર મન વાણીની ક્રિયા અને જગતની વ્યવસ્થાના કામ આત્મા કરે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ, તો બાજુએ મૂકી દો તમે. અહીંયા તો ભાવની વાત ચાલે છે. અહીં તો કહે છે કે ભગવાન આત્માનું જે દયા દાન વ્રત ભક્તિ આદિ જે વિકલ્પ થાય એ વિકલ્પપણે પરિણમવું પણ અશક્ય છે. એ વિકલ્પ રૂપે પરિણમવાનું આત્મા માટે અશક્ય છે. કયો આત્મા? શુદ્ધ નિર્મળ આત્માની વાત ચાલે છે પ્રભુ. આપણે કોપરનું ચેપ્ટર લઈએ ત્યારે કોપરની જ વાત કરીએ છીએ, બીજું બધું જે છે એ તો એના સંયોગમાં છે એમ જયારે સમજીએ છીએ. તો અહીંયા પણ એમ જ લેવાનું કે શુદ્ધ આત્મા ત્રિકાળ ભગવાન આત્મા જે જ્ઞાયક જ્ઞાયક છે, જેમાં કોઈ એવો ગુણ જ નથી કે એ પરભાવ રૂપે થાય, એવો એ આત્મા એ દયા દાન વ્રત ભક્તિ આદિ જે વિકલ્પ થાય એ વિકલ્પપણે એનું પરિણમવું એ શક્ય નથી. પુણ્ય પાપના જે ભાવ થાય છે એ ભાવ અજ્ઞાન ભાવ છે. એટલે કે પુણ્ય પાપના ભાવમાં જ્ઞાન ભાવનો અંશ નથી. તે ભાવ ચૈતન્યની વિરુદ્ધ જાતિના છે, વિજાતીય, જળ અને અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનનું જ્ઞાનપણે જ પરિણમન થવું જોઈએ. જ્ઞાન જ્ઞાન રૂપે જ પરિણમે, એ જળ ભાવે ન પરિણમે. ચેતન ચેતન રૂપે પરિણમે, એ અચેતન રૂપે ન પરિણમે, એ જ વાસ્તવિકતા છે. પરંતુ પોતાના જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ નહીં હોવાથી પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે એનું ભાન નથી, એની દ્રષ્ટિ નથી થઈ. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવને હું રાગ દ્વેષપણે પુણ્ય પાપના ભાવપણે પરિણમું છું એમ ભાસે છે. ખરેખર એ પરિણમી શકતો જ નથી, પણ એને એમ ભાસે છે. એવું ભાસે છે એ વખતે એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ કંઈ શાશ્વત પરિણામ નથી, એ આત્માના મૂળ દ્રવ્યને કારણે થતા પરિણામ નથી. એટલે આ પ્રમાણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો જ્ઞાનમાં એ શું કરે છે? આવું અજ્ઞાન પ્રગટ કરી રહ્યો છે કે હું રાગ દ્વેષપણે પુણ્ય પાપના ભાવપણે પરિણમું છું એમ અજ્ઞાનત્વ પ્રગટ કરતો તે રાગાદિ કર્મોનો કર્તા થાય છે. ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિનો અભાવ છે એવો મિથ્યા દ્રષ્ટિ જીવ, હું સ્વયં રાગી છું, પુણ્ય પાપનો હું કરતા છું, આ શુભાશુભ પરિણામ હું કરું છું એમ માનતો તે રાગાદી કર્મોનો કરતા પ્રતિભાસે છે. આગળ પણ અહીંયા કહે છે કે જ્ઞાન રસથી ભરેલો ભગવાન જ્ઞાયક પોતે જ્ઞાનપણે પરિણમે એવી એની શક્તિ છે. પોતે જ્ઞાનપણે પરિણમે એવી શક્તિ છે, પણ એ કે શુભાશુભ ભાવ વ્યવહાર રત્નત્રના રાગપણે પરિણમે એવી એની શક્તિ નથી, એનામાં એવો ગુણ નથી. વ્યવહાર રત્નત્રયના રાગપણે જ્ઞાયક આત્માનું પરિણમવું અશક્ય છે. પણ આવા નિજ જ્ઞાયક ભાવની રૂચિ છોડી અને અજ્ઞાની રાગરૂપે અજ્ઞાનપણે પરિણમે છે, જ્ઞાન સ્વરૂપે પરિણમવાને બદલે રાગરૂપે પરિણમે એ એનું અજ્ઞાનરૂપ પરિણમન છે. અને એમ એ જ્ઞાનને અજ્ઞાનરૂપ કરે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ એવા શબ્દ મૂક્યા છે ને, એની અહીંયા આ વાત કરવામાં આવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડી છેલ્લી કેટલીક વાત છે એને આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. હવે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જય તે પ્રણમુ પદ તે વર તે જય તે